એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરવાના છીએ જે આપણી રોજિંદી ડિજિટલ લાઈફ સાથે, ખબર છે, ગાઢ રીતે જોડાયેલો છે. સર્વેલન્સ કેપિટલિઝમ. નામ કદાચ થોડું અઘરું લાગે, પણ એનો સીધો સાદો અર્થ છે નિરીક્ષણ આધારિત મૂડીવાદ. આજે આપણે સમજવાની કોશિશ કરીશું કે આ ખ્યાલ શું છે અને શા માટે આપણા સૌ માટે, ખાસ કરીને આજના ડિજિટલ યુગમાં, તે જાણવો ખૂબ જ જરૂરી છે.
બિલકુલ. અને આ સમજવા માટે આપણી પાસે એક અદ્ભુત સ્ત્રોત છે, શોશાના ઝુબોફનું ખૂબ જ પ્રભાવશાળી પુસ્તક ધ એજ ઓફ સર્વેલન્સ કેપિટલિઝમ. આ પુસ્તકે ખરેખર દુનિયાભરમાં એમ કહોને કે ચર્ચા જગાવી છે, કારણ કે તે આપણી ઓનલાઈન દુનિયા પાછળ કામ કરી રહેલી એક અદૃશ્ય આર્થિક વ્યવસ્થાનો પર્દાફાશ કરે છે. એ સમજાવે છે કે કેવી રીતે મોટી ટેક કંપનીઓ આપણા રોજબરોજના વર્તનમાંથી, આપણી પસંદ નાપસંદમાંથી નફો કમાઈ રહી છે, અને ઘણીવાર તો આપણી જાણ બહાર જ.
બરાબર. તો શરૂઆત લેખિકાથી કરીએ. શોશાના ઝુબોફ છે કોણ અને આટલા જટિલ વિષય પર એમનો મત આટલો વજનદાર કેમ ગણાય છે?
શોશાના ઝુબોફ એ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર એમેરિટસ છે, એટલે કે નિવૃત્ત પણ ખૂબ જ સન્માનિત પ્રોફેસર. એમણે દાયકાઓ સુધી ટેકનોલોજી, સમાજ અને વેપાર ધંધાના જે આંતરસંબંધો છે ને, એના પર ઊંડું સંશોધન કર્યું છે. એમની ખાસ વાત એ છે કે તેઓ ટેકનોલોજીના કારણે સમાજમાં આવનારા મોટા ફેરફારોને બહુ વહેલા પારખી લે છે.
હા, મેં પણ સાંભળ્યું છે એમનું લગભગ 35 વર્ષ પહેલા 1988માં આવેલું પુસ્તક ઇન ધી એજ ઓફ ધ સ્માર્ટ મશીન. એ પણ ખૂબ જ દૂરંદેશી સાબિત થયું હતું, નહીં? મતલબ કમ્પ્યુટર ક્રાંતિની શરૂઆતમાં જ એમણે કહી દીધું હતું કે આ ટેકનોલોજી કામ કરવાની રીત અને કંપનીઓનું માળખું કેવી રીતે બદલી નાખશે.
એકદમ સાચી વાત. અને એ જ દીર્ઘદૃષ્ટિ એમને સર્વેલન્સ કેપિટલિઝમ જેવા નવા અને સાચે જ જટિલ મુદ્દાને સમજવા અને સમજાવવા માટે સક્ષમ બનાવે છે. એ માત્ર ટેકનોલોજીના જાણકાર નથી, પણ સાથે સાથે બિઝનેસ કેવી રીતે ચાલે છે, માણસનું મનોવિજ્ઞાન કેવું હોય છે અને સંસ્થાઓ કેવી રીતે કામ કરે છે, આ બધાનું ઊંડું જ્ઞાન ધરાવે છે. એમણે આ પુસ્તક માટે, એમ સમજો ને, વર્ષો સુધી ટેક કંપનીઓની અંદરની કામગીરી, તેમના પેટન્ટ્સ, તેમની વ્યૂહરચનાઓ, આ બધો અભ્યાસ કર્યો છે. આ કોઈ ઉપર છેલ્લી વાત નથી, પણ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ છે.
તો પછી આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે? એકદમ સરળ ભાષામાં કહીએ તો ઝુબોફ આપણને શું સમજાવવા માંગે છે?
મૂળ વાત એવી છે કે આપણે એક તદ્દન નવા જ પ્રકારના મૂડીવાદના યુગમાં જીવી રહ્યા છીએ. આ કોઈ જૂનો માલ નવા પેકેટમાં નથી, સમજા. આ એક એવી આર્થિક વ્યવસ્થા છે જેનો કાચો માલ બીજું કંઈ નહીં પણ ખુદ માનવ અનુભવ છે. આપણા અંગત અનુભવો, આપણી લાગણીઓ, આપણા વિચારો, આપણે ઓનલાઈન શું કરીએ છીએ, ક્યાં જઈએ છીએ, કોની સાથે વાત કરીએ છીએ, આ બધું જ ડેટામાં ફેરવાઈ રહ્યું છે.
એટલે કે આપણે જે ઓનલાઈન કરીએ છીએ એ બધો ડેટા. પણ એનું થાય છે શું? આપણે તો ઘણી બધી સેવાઓ મફતમાં વાપરીએ છીએ, જેમ કે ગૂગલ સર્ચ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એ બધું.
હા, આ તો ચાવી છે. ઝુબોફ કહે છે કે આ ડેટાનો ઉપયોગ આપણા ભવિષ્યના વર્તનની આગાહી કરવા માટે થાય છે. આપણે ભવિષ્યમાં શું ખરીદીશું, ક્યાં ક્લિક કરીશું, કેવો મત ધરાવીશું, એની આગાહીઓ. અને આ આગાહીઓ પછી વેચાય છે. કોને? મુખ્યત્વે તો જાહેરાત આપતી કંપનીઓને, પણ હવે તો વીમા કંપનીઓ, બેંકો અને હા, રાજકીય પક્ષો જેવા ઘણા બધા ખરીદદારો છે. આ એક આખું નવું બજાર છે જેને ઝુબોફ બિહેવિયરલ ફ્યુચર્સ માર્કેટ્સ, એટલે કે વર્તણૂકીય વાયદા બજારો કહે છે.
બાપરે, એટલે આપણું ભવિષ્યનું વર્તન એ એક કોમોડિટી, એક વેચાણની વસ્તુ બની ગયું.
હા, અને ઝુબોફ ભારપૂર્વક કહે છે કે આ મૂડીવાદનો કુદરતી વિકાસ નથી, પણ એક મ્યુટેશન છે, એક જાતની વિકૃતિ. એ કહે છે કે આ માત્ર પ્રાઇવેસી, એટલે કે ગોપનીયતાનો ભંગ નથી, આ એનાથી ઘણું વધારે ગંભીર છે. આ એક એવી વ્યવસ્થિત પ્રક્રિયા છે જે માનવ અનુભવને નફા માટે ડેટામાં રૂપાંતરિત કરી નાખે છે. આ પુસ્તકનો મૂળભૂત સવાલ એ છે કે શું લોકશાહી અને વ્યક્તિગત સ્વતંત્રતા, મતલબ કે માનવ સ્વાયત્તતા એવા યુગમાં ટકી શકે છે જ્યાં અમુક ટેક કંપનીઓ પાસે માનવ વર્તનને મોટા પાયે નિયંત્રિત કરવાની અભૂતપૂર્વ તાકાત હોય.
આ તો ખરેખર ગંભીર મુદ્દો છે. ચાલો પુસ્તકમાં થોડા ઊંડા ઉતરીએ. ઝુબોફ આ સર્વેલન્સ કેપિટાલિઝમના પાયા વિશે શું કહે છે? આ બધું શરૂ ક્યાંથી થયું હશે?
પુસ્તકના શરૂઆતના ભાગમાં ઝુબોફ સ્પષ્ટ કરે છે કે આ વસ્તુ બરાબર છે શું. તે સમજાવે છે કે આ પરંપરાગત મૂડીવાદથી અલગ છે, પેલો જે ફેક્ટરીઓ અને મશીનો પર ચાલતો હતો ને એનાથી. અહીં કાચો માલ આપણો અનુભવ છે. અને પેલું જ્યોર્જ ઓરવેલના 1984 પુસ્તકમાં જે બિગ બ્રધરની વાત છે, એટલે કે સરકાર દ્વારા થતા નિરીક્ષણની, તેનાથી પણ આ અલગ છે. સરકારી નિરીક્ષણનો હેતુ મોટે ભાગે રાજકીય નિયંત્રણ હોય છે, જ્યારે સર્વેલન્સ કેપિટાલિઝમનો મુખ્ય ધ્યેય તો નફો કમાવાનો છે.
એટલે આ સરકાર નથી પણ પ્રાઇવેટ કંપનીઓ છે જે આપણા પર નજર રાખી રહી છે. અને અહીં પેલો બિહેવિયરલ સરપ્લસનો ખ્યાલ આવે છે, ખરું ને? એ શું છે?
હા, આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. બિહેવિયરલ સરપ્લસ એટલે એ વધારાનો ડેટા જે આપણે ઓનલાઈન સેવાઓ વાપરતી વખતે પેદા કરીએ છીએ, જે ખરેખર તો એ સેવાને સુધારવા માટે જરૂરી નથી હોતો, એનાથી વધુ હોય છે. દાખલા તરીકે, તમે ગૂગલ પર શું સર્ચ કરો છો એ માહિતી ગૂગલને સર્ચ સુધારવામાં મદદ કરે, બરાબર. પણ તમે કેવી રીતે સર્ચ કરો છો, ક્યાં અટકો છો, કઈ લિંક પર ક્લિક કરો છો પણ પાછા આવી જાઓ છો, કયા સમયે સર્ચ કરો છો, આ બધો વધારાનો ડેટા, જેને ઝુબોફ ડિજિટલ એક્ઝોસ્ટ એટલે કે ડિજિટલ ધુમાડો કહે છે, તે સરપ્લસ છે.
અને આ સરપ્લસનું શું થયું?
ઝુબોફ કહે છે કે 2000ની સાલની આસપાસ જ્યારે પેલો .com બબલ ફૂટ્યો અને ઘણી ઇન્ટરનેટ કંપનીઓ પડી ભાંગી, ત્યારે ગૂગલે આ સરપ્લસ ડેટામાંથી પૈસા કમાવાનો રસ્તો શોધી કાઢ્યો. એમણે જોયું કે આ ડેટાનો ઉપયોગ કરીને લોકોના ભવિષ્યના વર્તનની આગાહી કરી શકાય છે
અને એ આગાહી જાહેરાતકર્તાઓને વેચી શકાય છે,
બરાબર. આ જ સર્વેલન્સ કેપિટલિઝમનું જન્મ હતો. ઝુબોફ ઓરવેલના બિગ બ્રધર, જે રાજ્ય શક્તિ છે, અને આ નવી શક્તિ બિગ અધર, જે ટેક કંપનીઓની ગણતરી અને બજાર આધારિત શક્તિ છે, વચ્ચેનો તફાવત પણ સ્પષ્ટ કરે છે. બિગ અધર સીધી ધમકી નથી આપતું પણ સૂક્ષ્મ રીતે આપણા વર્તનને જાણે છે અને એને ઘડવા માંગે છે.
આ તો ગૂગલની વાત થઈ, પણ આ મોડેલ બીજી કંપનીઓમાં કેવી રીતે ફેલાયું? ફેસબુક, એમેઝોન જેવી કંપનીઓ પણ આમાં સામેલ છે?
ચોક્કસ. પુસ્તકનો બીજો ભાગ આ ફેલાવા વિશે જ છે. ગૂગલની સફળતા જોઈને ફેસબુક, માઇક્રોસોફ્ટ અને પછી તો અસંખ્ય કંપનીઓએ પોતપોતાની રીતે આ મોડેલ અપનાવ્યું. ફેસબુકે આપણા સામાજિક સંબંધો, લાગણીઓ, લાઇક્સ વગેરે ડેટાનો ઉપયોગ કર્યો. એમેઝોને આપણી ખરીદીની આદતો અને પસંદગીઓનો. દરેકનો હેતુ એક જ હતો, વધુ ને વધુ બિહેવિયરલ સરપ્લસ ભેગો કરવો, તેના આધારે વધુ સચોટ આગાહીઓ કરવી અને તે આગાહીઓને બિહેવિયરલ ફ્યુચર્સ માર્કેટ્સમાં વેચીને નફો રળવો.
પણ આ બધો ડેટા એમની પાસે પહોંચે છે કેવી રીતે? આપણે જાણી જોઈને તો નથી આપતા ને? અહીં ઝુબોફ પેલી ડિસ્પોઝિશન સાયકલની વાત કરે છે, નહીં? એ શું છે?
હા, ડિસ્પોઝેશન એટલે મૂળભૂત રીતે કબજો જમાવવો અથવા છીનવી લેવું. આ એ પ્રક્રિયા છે જેના દ્વારા આપણો ડેટા આપણી જાણ બહાર અથવા આપણી અસ્પષ્ટ સંમતિથી લઈ લેવામાં આવે છે. ઝુબોફ એના ચાર તબક્કા ગણાવે છે. પહેલું, અતિક્રમણ, ઇન્કર્ઝન. પહેલાં તો ખાનગી ગણાતી જગ્યામાં ઘૂસણખોરી કરવી, જેમ કે ગૂગલ સ્ટ્રીટ વ્યૂની ગાડીઓ આપણા ઘરના ફોટા લેવા માંડી. બીજું, ટેવ પાડવી, હેબિચ્યુએશન. લોકોને ધીરે ધીરે આ ઘૂસણખોરીની આદત પડાવી દેવી. શરૂઆતમાં વિરોધ થાય પણ પછી સામાન્ય લાગવા માંડે. ત્રીજું, અનુકૂલન, અડેપ્ટેશન. કંપનીઓ થોડો દેખાવ ખાતર ફેરફાર કરે, જેમ કે પ્રાઇવસી પોલિસી લાંબી અને એટલી જટિલ બનાવી દે કે કોઈ વાંચે જ નહીં.
હા, એ તો સાચી વાત છે, કોણ વાંચે છે બધું?
ચોથું, પુનર્દિશા, રીડાયરેક્શન. સેવાનો મુખ્ય હેતુ જે કદાચ ઉપયોગી હતો તેને બદલીને ડેટા ભેગો કરવાનો કરી દેવો. આ આખી પ્રક્રિયા દ્વારા આપણા અનુભવોને ડેટામાં ફેરવવાની ક્રિયાને ઝુબોફ રેન્ડિશન કહે છે.
ઓકે, એટલે પહેલા ડેટા ભેગો કર્યો, પછી તેની આગાહીઓ વેચી, પણ અહીંથી વાત અટકતી નથી એમને.
પુસ્તકનો ત્રીજો ભાગ કહે છે કે હવે વાત આગાહીથી આગળ વધીને નિયંત્રણ સુધી પહોંચી ગઈ છે. આ થોડું ડરાવણું લાગે છે. ઇન્સ્ટ્રુમેન્ટારિયન પાવર શું છે?
બરાબર, આ પુસ્તકનો કદાચ સૌથી ચિંતાજનક ભાગ છે. ઝુબોફ દલીલ કરે છે કે આગાહી બજારોમાં હરીફાઈ એટલી બધી છે કે કંપનીઓ માત્ર આગાહી કરીને સંતુષ્ટ નથી. તેઓ ઈચ્છે છે કે તેમની આગાહી સાચી જ પડે, અને આગાહીને સાચી પાડવાનો સૌથી સારો રસ્તો કયો વિચારો?
કયો?
એ જ કે જે વર્તનની આગાહી કરી છે તે વર્તનને જ બદલી નાખો અથવા એ દિશામાં ધકેલો.
શું વાત કરો છો? એટલે કે ખાલી જાણવું પૂરતું નથી, હવે એ લોકો આપણા વર્તનને બદલવાની કોશિશ કરે છે. આને જ ઇકોનોમિક્સ ઓફ એક્શન કહ્યું છે.
હા, આનો અર્થ એ છે કે હવે વાસ્તવિક દુનિયામાં લોકોના વર્તનને એવી રીતે સૂક્ષ્મ રીતે દિશામાન કરવું જેથી કંપનીઓને નફો થાય. આનું શ્રેષ્ઠ ઉદાહરણ ઝુબોફ આપે છે પોકેમોન ગો ગેમનું.
પોકેમોન ગો, એ તો પેલી ગેમ જે બધા રમતા હતા રસ્તા પર ફરી ફરીને, એમાં વળી શું હતું?
ઝુબોફ બતાવે છે કે એ ગેમ માત્ર મનોરંજન માટે નહોતી. તેની ડિઝાઇન એવી હતી કે ખેલાડીઓને અમુક ચોક્કસ જગ્યાઓ પર જવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે, જેમ કે કોઈ કોફી શોપ, કોઈ ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ.
અચ્છા,
કેમ? કારણ કે એ જગ્યાઓએ ગેમ બનાવનાર કંપનીને પૈસા ચૂકવ્યા હતા, જેથી ખેલાડીઓ એટલે કે સંભવિત ગ્રાહકો તેમના દરવાજા સુધી પહોંચે. આ દર્શાવે છે કે કેવી રીતે ડિજિટલ દુનિયાના સાધનો વાસ્તવિક દુનિયાના આપણા પગલાંને, આપણા નિર્ણયોને પ્રભાવિત કરી શકે છે. આ છે ઇન્સ્ટ્રુમેન્ટારિયન પાવર.
એટલે આ કોઈ જાદુ નથી, પણ ટેકનોલોજીની ડિઝાઇન દ્વારા થતું નિયંત્રણ છે. સીધું નહીં, પણ આડગતરું.
બિલકુલ, આ એક નવી જ પ્રકારની શક્તિ છે. તે કોઈ વિચારધારા, આઈડિયોલોજી કે બંદૂકની અણીએ કામ નથી કરતી. તે આપણી આસપાસના વાતાવરણને, આપણને મળતા વિકલ્પોને, આપણને મળતા સૂચનોને એવી રીતે ડિઝાઇન કરે છે કે આપણે પોતાની મરજીથી એવું જ વર્તન કરીએ જે કોઈના ફાયદામાં હોય. આ સરમુખત્યારશાહીથી અલગ છે. સરમુખત્યાર આપણા વિચારો અને આત્મા પર કબજો કરવા માંગે છે. ઇન્સ્ટ્રુમેન્ટારિયન પાવરને આપણા વિચારોમાં રસ નથી.
એમને ફક્ત આપણા વર્તનમાં રસ છે.
હા, એવું વર્તન જે માપી શકાય અને જેનાથી નફો કમાઈ શકાય. અને આ બધું એટલી સૂક્ષ્મ રીતે થાય છે કે આપણને ખબર પણ નથી પડતી.
આની આપણા સમાજ પર, આપણી લોકશાહી પર શું અસર થાય છે? પુસ્તકનો છેલ્લો ભાગ આના પર વાત કરે છે, ખરું? અને શું આમાંથી બચવાનો કોઈ રસ્તો છે?
હા, ચોથો ભાગ આ ગંભીર અસરો અને સંભવિત પ્રતિકારની ચર્ચા કરે છે. સૌથી મોટી અસર છે જ્ઞાન અને શક્તિની ભયાનક અસમાનતા. ઝુબોફ એકદમ સ્પષ્ટ કહે છે, તેઓ આપણા વિશે બધું જ જાણે છે, જ્યારે આપણે તેમના વિશે લગભગ કંઈ જ જાણતા નથી. આ સ્થિતિ લોકશાહી માટે બહુ મોટો ખતરો છે, કારણ કે લોકશાહી તો નાગરિકોની જાણકારી, સમજ અને સ્વતંત્ર રીતે નિર્ણય લેવાની ક્ષમતા પર ટકેલી છે.
જો આપણા નિર્ણયો જ કોઈ બીજું પડદા પાછળથી દોરી રહ્યું હોય, તો પછી સ્વતંત્રતાનો અર્થ શું રહ્યો? આ તો આપણી પોતાની પસંદગી કરવાની, નૈતિક રીતે વિચારવાની ક્ષમતા પર જ હુમલો છે ને?
એકદમ સાચી વાત. આપણી સ્વનિર્ધારણની ક્ષમતા ઓટોનોમીનું ધોવાણ થાય છે. અને ઝુબોફ ભારપૂર્વક કહે છે કે આનો ઉકેલ માત્ર વ્યક્તિગત સ્તરે નથી મળી શકે. જેમ કે ખાલી પ્રાઇવેસી સેટિંગ્સ બદલી નાખવાથી કે કોઈ એપ ડિલીટ કરી દેવાથી આખું તંત્ર બદલાઈ જવાનું નથી. એ જરૂરી છે, પણ પૂરતું નથી.
તો પછી ઉપાય શું? શું આપણે સૌ લાચાર છીએ?
ના, ઝુબોફ આશા નથી છોડતા. તેઓ કહે છે કે આ કોઈ ટેકનોલોજીની કુદરતી દેણ નથી. આ તો અમુક કંપનીઓએ નફા માટે લીધેલા નિર્ણયોનું પરિણામ છે, અને જો આ માનવસર્જિત છે તો તેને બદલી પણ શકાય છે. પણ તેના માટે રાજકીય અને કાનૂની પગલાં લેવા પડશે. સમાજ તરીકે આપણે નક્કી કરવું પડશે કે માનવ જીવનના કયા પાસાઓ એવા છે જે બજારની વસ્તુ ન બની શકે. તેમણે નવા કાયદાઓની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, જે સર્વેલન્સ કેપિટલિઝમની મુખ્ય પદ્ધતિઓ પર પ્રતિબંધ મૂકે, ખાસ કરીને આપણી જાણ બહાર બિહેવિયરલ સરપ્લસ ભેગો કરવો અને તેના આધારે આપણા ભવિષ્યના વર્તનનું બજાર ઊભું કરવું. તેઓ બે નવા અધિકારોની વાત કરે છે. ભવિષ્યકાળનો અધિકાર, એટલે કે આપણું ભવિષ્ય આપણા દ્વારા નક્કી થવું જોઈએ, કોઈ એલ્ગોરિધમ દ્વારા નહીં. અને આશ્રયનો અધિકાર, એટલે કે આપણા જીવનમાં એવી જગ્યાઓ અને સમય હોવા જોઈએ જ્યાં કોઈ નિરીક્ષણ ન હોય, જ્યાં આપણે મુક્ત રીતે શ્વાસ લઈ શકીએ.
બરાબર. ચાલો આટલી ઊંડી ચર્ચા પછી જે મુખ્ય મુદ્દાઓ છે એને ફરી એકવાર ટૂંકમાં સમજી લઈએ. પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો મને એ લાગ્યો કે આ ફક્ત ટેકનોલોજીની વાત નથી, પણ એક નવા પ્રકારના આર્થિક તંત્ર, એક નવા મૂડીવાદની વાત છે.
હા, આ સમજવું બહુ જરૂરી છે. આ કોઈ એપ કે ગેજેટની આડપેદાશ નથી, પણ એક નવો આર્થિક તર્ક છે જેણે માનવ અનુભવને જ કાચા માલમાં ફેરવી દીધો છે. આપણે ગુજરાતમાં કે ભારતમાં રોજ જે મફત સેવાઓ વાપરીએ છીએ, સર્ચ એન્જિન, સોશિયલ મીડિયા, મેપ્સ, એ બધી આ તંત્રનો ભાગ છે. આપણે પૈસા નથી ચૂકવતા, પણ આપણો ડેટા અને આપણી વર્તણૂક દ્વારા કિંમત ચૂકવીએ છીએ.
બીજો મુદ્દો, વાત ખાલી આપણું વર્તન જાણવા પૂરતી સીમિત નથી, પણ તેને નફાકારક રીતે બદલવા સુધી પહોંચી ગઈ છે. આ ખરેખર ચિંતાજનક છે.
બરાબર. એ ધ્યેય આગાહીથી નિયંત્રણ તરફ જઈ રહ્યો છે. આપણને જે ટાર્ગેટેડ જાહેરાતો દેખાય છે કે આપણા ન્યૂઝ ફીડમાં જે ઉપર આવે છે, એ ઘણીવાર આપણને કોઈ ચોક્કસ દિશામાં નજ એટલે કે ધીમેથી ધકેલવાના પ્રયાસો હોય છે. આપણે ઓનલાઈન શોપિંગ વખતે જે સૂચનાઓ જોઈએ છીએ તે પણ આનું જ ઉદાહરણ છે.
ત્રીજો મુદ્દો જે ખરેખર વિચારવા જેવો છે, પેલો ઇન્સ્ટ્રુમેન્ટેરિયન પાવર, એટલે કે બળજબરી વગર ટેકનોલોજીની ડિઝાઇન દ્વારા જ સૂક્ષ્મ નિયંત્રણ.
હા, આપણે ઓનલાઈન જે પણ પસંદગી કરીએ છીએ, કઈ લિંક પર ક્લિક કરવું, કયો વિડીયો જોવો, કઈ પ્રોડક્ટ ખરીદવી, એ ઘણીવાર પ્લેટફોર્મની ડિઝાઇન દ્વારા, આપણને મળતા વિકલ્પો દ્વારા, આપણી જાણ બહાર જ પ્રભાવિત થાય છે. આપણને લાગે છે કે આપણે પસંદ કરી રહ્યા છીએ, પણ પસંદગીનું ક્ષેત્ર પહેલેથી જ સીમિત કરી દેવાયું હોય છે.
અને ચોથો અને કદાચ સૌથી ગંભીર મુદ્દો, આ બધું આપણી વ્યક્તિગત સ્વતંત્રતા એટલે કે સ્વાયત્તતા અને છેવટે લોકશાહી માટે મોટો ખતરો છે.
ચોક્કસ. જો આપણી ઈચ્છાઓ અને નિર્ણયો જ બહારથી ઘડવામાં આવતા હોય તો સ્વતંત્ર નાગરિક તરીકે આપણી ભૂમિકા શું રહે? ભારતમાં ડિજિટલ ટેકનોલોજીનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે ત્યારે આ મુદ્દાઓ પર ગંભીરતાથી વિચારવું અને વિવેચનાત્મક દૃષ્ટિકોણ કેળવવો ખૂબ જ જરૂરી છે. આપણી સ્વતંત્રતા માત્ર રાજકીય નથી, પણ માનસિક અને વર્તણૂકીય પણ છે.
આ પુસ્તકમાં એવા ઘણા વાક્યો છે જે સીધા ચોટ કરે છે અને આજે જટિલ વિચારોને યાદગાર રીતે રજૂ કરે છે. ચાલો એવા થોડા અવતરણો જેવા મુદ્દાઓ પર નજર કરીએ જે આખી વાતનો સાર આપી દે.
પહેલું લઈએ, સર્વેલન્સ કેપિટલિઝમ એક પક્ષીય રીતે માનવ અનુભવને વર્તણૂકીય ડેટામાં અનુવાદ માટે મફત કાચા માલ તરીકે દાવો કરે છે. અહીં એક પક્ષીય શબ્દ પર ધ્યાન આપવા જેવું છે, એટલે કે આપણી સાચી જાણકારી સભર સંમતિ વગર જ, અને માનવ અનુભવ જેવી અગત્ય અને અમૂલ્ય વસ્તુને મફત કાચો માલ ગણવામાં આવે એ જ આખી વ્યવસ્થાની નૈતિકતા પર સવાલ ઊભો કરે છે.
બીજું એક બહુ પ્રખ્યાત વાક્ય છે, આપણે વિચારતા હતા કે આપણે ગૂગલ શોધી રહ્યા છીએ, પણ ગૂગલ આપણને શોધી રહ્યું હતું. આ એક જ વાક્યમાં આખી પરિસ્થિતિ કેલી ઉલટી થઈ ગઈ છે એનું સત્ય છુપાયેલું છે. આપણે ગ્રાહક મટીને ઉત્પાદન બની ગયા છીએ. સેવા આપણે નથી વાપરતા, સેવા આપણને વાપરી રહી છે, આપણા ડેટા માટે, આપણી આગાહીઓ માટે.
અને ત્રીજું જે ખરેખર ચિંતા ઉપજાવે તેવું છે, હવે ફક્ત આપણા વિશેની માહિતીના પ્રવાહને સ્વચાલિત કરવું પૂરતું નથી, લક્ષ્ય હવે આપણને સ્વચાલિત કરવાનું છે. આ સ્પષ્ટ કરે છે કે આ સિસ્ટમ માત્ર નિષ્ક્રિય રીતે ડેટા ભેગો નથી કરી રહી, પણ સક્રિય રીતે આપણા વર્તનને, આપણી પસંદગીઓને, આપણને પોતાને જ ઓટોમેટ કરવા એટલે કે નિયંત્રિત કરવા તરફ આગળ વધી રહી છે. આ માનવ સ્વાયત્તતા પર સીધો હુમલો છે.
ચોથું પણ મહત્વનું છે, સર્વેલન્સ કેપિટલિઝમના ઉત્પાદનો અને સેવાઓ મૂલ્ય વિનિમયની વસ્તુઓ નથી, તે આંકડા હુક્સ છે જે વપરાશકર્તાઓને તેમની નિષ્કર્ષણ કામગીરીમાં લલચાવે છે. મતલબ કે આપણે જે એપ કે સેવા વાપરીએ છીએ એનો મુખ્ય હેતુ આપણને મદદ કરવાનો ઓછો અને આપણો ડેટા કાઢવાનો અને વર્તન બદલવાનો વધુ છે. આ પરંપરાગત બજાર જેવું નથી.
બરાબર. સેવા એ લાલચ છે, ડેટા એ લક્ષ્ય છે.
તો પછી આ બધી જાણકારીનું આપણે રોજિંદા જીવનમાં શું કરી શકીએ? શું આ બધું જાણીને ચૂપચાપ બેસી રહેવાનું છે?
ના, બિલકુલ નહીં. સૌથી પહેલું અને મહત્વનું પગલું છે જાગૃતિ. આપણે જે મફત ઓનલાઈન સેવાઓ વાપરીએ છીએ તેની પાછળ શું ચાલી રહ્યું છે તે સમજવું, કોઈ પણ એપ ડાઉનલોડ કરતી વખતે તે કઈ કઈ પરવાનગીઓ માંગે છે તે ધ્યાનથી જોવું અને વિચારવું કે શું ખરેખર તે જરૂરી છે. નિયમિતપણે આપણા ફોન અને કમ્પ્યુટરના પ્રાઇવેસી સેટિંગ્સ તપાસવા એ પણ એક સારી ટેવ છે.
અને પેલી સેન્ચ્યુરી એટલે કે આશ્રય બનાવવાની વાત પણ તમે કરી હતી, એનો અર્થ શું?
એનો અર્થ છે સભાનપણે આપણા જીવનમાં એવી જગ્યા અને સમય નક્કી કરવા જ્યાં ડિજિટલ નિરીક્ષણ ન હોય. જેમ કે જમતી વખતે ફોન બાજુ પર મૂકી દેવો, પરિવાર કે મિત્રો સાથે વાત કરતી વખતે પૂરેપૂરું ધ્યાન આપવું, પ્રકૃતિમાં સમય ગાળવો, એવી પ્રવૃત્તિઓ કરવી જેમાં સ્ક્રીન સામેલ ન હોય. આ નાની નાની બાબતો આપણને આપણી સ્વતંત્રતાનો અહેસાસ કરાવવામાં મદદ કરી શકે છે.
આ તો થઈ વ્યક્તિગત વાત, પણ મોટા પાયે શું થઈ શકે?
મોટા પાયે જોઈએ તો આપણે જ્યાં કામ કરીએ છીએ ત્યાં કંપનીઓ ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે તે વિશે સવાલ પૂછી શકીએ. શું એવા બિઝનેસ મોડલ શક્ય છે જે લોકોના શોષણ પર આધારિત ન હોય? શિક્ષણ ક્ષેત્રે આપણે એવા સાધનો અને એપ્સ પસંદ કરવા જોઈએ જે ખરેખર શીખવામાં મદદ કરે, નહીં કે બાળકોનો ડેટા ભેગો કરવા માટે બન્યા હોય. વાલી તરીકે આપણે બાળકોને એવી ટેકનોલોજીથી બચાવવા જોઈએ જે તેમના વર્તનને ચાલાકીથી બદલવાનો પ્રયાસ કરે.
અને સૌથી અગત્યનું, આ મુદ્દા ઉપર ખુલ્લીને વાત કરવી અને યોગ્ય નિયમન માટે અવાજ ઉઠાવવો.
બરાબર. આ માત્ર પ્રાઇવેસીનો મુદ્દો નથી, આ આપણી સ્વાયત્તા, આપણી પસંદગીની સ્વતંત્રતા અને છેવટે આપણી લોકશાહીનો મુદ્દો છે. આના પર જાહેર ચર્ચા થવી જોઈએ, સરકારો પર દબાણ લાવવું જોઈએ કે તેઓ નાગરિકોના હિતમાં મજબૂત કાયદા બનાવે જે આડેધડ ડેટા સંગ્રહ અને વર્તણૂકીય નિયંત્રણ પર લગામ કસે.
કે આ બધું ટેકનોલોજીની કોઈ અનિવાર્ય દેન નથી કે આપણે સ્વીકારી જ લેવી પડે. આ તો અમુક લોકોએ, અમુક કંપનીઓએ નફા માટે લીધેલા નિર્ણયોનું પરિણામ છે. અને જો આ માણસોએ બનાવ્યું છે તો માણસો તેને બદલી પણ શકે છે. આ જાણવું થોડી રાહત આપે છે.
મારા માટે ઇન્સ્ટ્રુમેન્ટારિયન પાવરનો વિચાર સૌથી વધુ અસરકારક રહ્યો. કેવી રીતે આ શક્તિ દેખીતી રીતે કોઈ દબાણ વગર, ફક્ત ડિઝાઇન દ્વારા આપણી પસંદગીઓ અને વર્તનને ઘડી શકે છે તે ખરેખર આંખ ખોલનારું છે. અને ઝુંબોફનો ભવિષ્યકાળનો અધિકાર જાળવી રાખવાનો આગ્રહ, એ વિચાર કે આપણું ભવિષ્ય આપણું પોતાનું હોવું જોઈએ, કોઈ કંપનીના એલ્ગોરિધમ દ્વારા લખાયેલું નહીં, તે આજના સમયમાં ખૂબ જ પ્રસ્તુત અને જરૂરી છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.